සභාව කල් තැබීම ගරු පාර්ලිමේන්තුවේ ආණ්ඩු පක්ෂයේ ප්‍රධාන සංවිධායකතුමා
2022 වෙනි දින පෙරවරු 10:30 දක්වා සභාව කල් තැබිය යුතුයි මම යෝජනා කළා.
සභාව කල් තබන අවස්ථාවේදී යෝජනාව ගරු මයිල් වාගනම් තිලකරාජ මහතා.
ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, ශ්‍රී ලංකාවේ පවතින වෙවිලි කර්මාන්තයට දීර්ඝ ඉතිහාසයක් ඇත. ශ්‍රී ලංකාවට විදේශ විනිමය ලබා දෙනු ලබන මෙම අංශයේ දිගින් දිගටම බිඳවැටීමෙන් පවතින බැවින් ආර්ථික වශයෙන් ප්‍රතිමත්මය තීරණයක් ගත යුතුය. පසුගිය අවුරුදු 25 කාලය පුරා පෞද්ගලීකරණයට ලක් වූ මෙම වෙවිලි කර්මාන්තය තුළ පරිපාලන ක්‍රමයක් නොමැතිවීම හේතුවෙන් තේ, රබර් සහ පොල්වෙනි වගාවන් බිඳවැටීමෙන් පවතින අතර පාම් ඔයිල් වැනි අලුත් භෝග වගාවද ඇතුළත් වී ඇත. නමුත් එහි සිටින වැවිලි කර්මාන්ත කම්කරුවන් එම අංශයේ කරෙහි විශ්වාසයෙන් යුතුව කටයුතු කරන ආර්ථික සමාජ රටාවන් දෙහි දැක ගන්නට නොලැබේ. එබැවින් අප රටේ ප්‍රධාන අපනයන ආදායම් ගෙන දෙන්න අංශයක් වන වැවිලි කර්මාන්තයේ දැනට පවතින පෞද්ගලීකරණය බදු ක්‍රමයෙන් වෙනස් වී රජයේ මැදිහත්වීම මත අලුත් ක්‍රමයක් මගින් පාලනය කිරීම හෝ කුඩා වතු දේපල ලෙස පරිවර්තනය කොට කම්කරුවන්ට වතුයාය බෙදාදීම තුළින් එම කර්මාන්තය රඳා පවත්වීමට රජයේ කටයුතු කළ යුතුයැයි මෙම ගරු සභාවේ යෝජනා කරමි. ගෞරව සභයක තලමෙදාංගම් උරුපිනර් அவர்களே, உண்மையில் இந்த சபை ஒத்துழைப்பு வேளை பிரேரணை என்னால் 2 வருடங்களுக்கு முன்பதாக தனிநபர் பிரேரணையாக இந்த பாராளுமன்ற நிகழ்ச்சி நிலை சேர்க்கப்படுவதற்காக சமர்ப்பிக்கப்பட்டது. துரதிர்ஷ்டவசமாக 2018 ஆண்டு அக்டோபர் மாத அளவில் அரசாங்கம் களவாடப்பட்ட சூழ்நிலையில் பாராளுமன்றம் ஒத்திவைக்கப்பட்டதன் காரணமாகவும், பின்னர் 2019 ஆண்டும் ஆட்சி மாற்றத்தின் போது பாராளுமன்றம் ஒத்திவைக்கப்பட்ட சந்தர்ப்பத்திலும் அந்த நிகழ்ச்சி நிரலிலிருந்து அந்த தனிநபர் பிரேரணைகள் வருவது தாமதமானதன் காரணமாக இன்று காலத்தேவையின் நிமித்தம் இதனை சபை ஒத்திவைப்பு வேலை பிரேரணையாக முன்வைக்கலாம் நினைக்கிறேன். இந்த தனிநபர் பிரேரணையாக முன்வைக்கப்பட்டு நீண்ட ஒரு உரையினூடாக இந்த முறைமை மாற்றத்திற்கான கோரிக்கை, அதாவது இந்த பெருந்தோட்ட துறையில் ஏற்பட்டிருக்கக்கூடிய மாற்றத்தை இவ்வாறே தொடர்ச்சியாக ஒரு தோல்வியடைந்த துறையாக அல்லாமல் அதனை சரியான திசை கொண்டு செல்வதற்கான ஒரு முறைமை மாற்றத்தை இலங்கையின் தென்னிலங்கை பகுதியில் இருப்பது போலவே மலையக பகுதிகளிலும் கொண்டு வருவதற்கான எனது யோசனையை ஒரு தனிநபர் பிரேரணையாக முன்வைக்கும் போது ஒரு நீண்ட விளக்கமான உரையையும் அதற்கான ஆவணங்களையும் கையளிக்கலாம் என்ற நிலையில் இந்த சபை ஒத்திவைப்பு வேலை பிரேரணையாக முன்வைக்க கிடைக்கின்ற சந்தர்ப்பத்தில் இந்த 8வது பாராளுமன்றத்தின் இறுதி காலகட்டம் என்ற வகையில் இதனை செய்ய வேண்டிய பொறுப்பு என்னிடம் இருக்கிறது என்கின்ற வகையில் ஒரு போதுமான நேர காலத்தை பெற்றுத்தருமாறும் உங்களுடன் தயவாக கேட்டுக்கொள்கிறேன். நேற்று இலங்கையின் 72வது சுதந்திர தினம் கொண்டாடப்பட்டது. அது 1948 ஆண்டு இலங்கை சுதந்திரம் அடைந்ததை குறித்து அதன் தொடர்ச்சியாக 72 ஆண்டுகள் என்று சொல்லப்பட்ட போதும் கூட இந்த பெருந்தோட்டத்துறை என்பது 1972 ஆண்டுகள் வரை பிரிட்டிஷாரின் கைகளிலேயே இருந்தது என்கின்ற வகையில் 48 ஆண்டு சுதந்திரம் கிடைக்காத மக்கள் கூட்டமாக இந்த பெருந்தோட்ட பகுதி மக்களை நாங்கள் அடையாளம் காண முடியும். அந்த 1972 ஆண்டு அரசாங்கம் காணி சுவீகரிப்பு சட்டத்தின் ஊடாக அரசாங்கத்திற்கு அந்த பெருந்தோட்ட கம்பெனிகளை பொறுப்படுத்ததன் காரணமாகத்தான் 72 ஆண்டு அவர்கள் இந்த நாட்டை விட்டு வெளியேற நேர்ந்தது. அதன் பிறகே அங்குள்ள மக்களுக்கு இந்த இலங்கை அரசாங்கம் தொடர்பான புரிதலோ அல்லது ஈடுபாடோ வந்தது. எனவே 72 ஆண்டு முதல் 92 ஆண்டு வரையான காலப்பகுதியில் அரசாங்கம் பொறுப்பேற்றது. இன்று குறித்த அளவான சம்பள தொகையை கொடுக்க முடியாவிட்டால் அரசாங்கம் பொறுப்பேற்கப்படும் அல்லது அரசாங்கம் ஏற்றுக்கொள்ளும் என்பது புதிய கதை போல சொல்லப்பட்டாலும் இந்த அனுபவத்தை 1972 ஆண்டு நாங்கள் பெற்றிருக்கிறோம். அண்மை காலத்தில்தான் இலங்கையின் தேயிலையின் 150 கால பதிவு வரலாறு இடம்பெற்றது. இந்த 150 வருடங்களிலே 72 ஆண்டுக்கும் 92 ஆண்டுக்கும் இடைப்பட்ட 20 ஆண்டுகள் தான் அரசாங்கத்தின் பொறுப்பில் இந்த நிர்வாகம், பெருந்தோட்டங்களின் நிர்வாகம் இடம்பெற்றிருக்கிறது. அதற்கு முன்னதான 130 ஆண்டு காலம் அல்லது 120 ஆண்டு காலத்தை நாங்கள் தான் பார்த்தாலும் கூட அவை தனியார் வசம், அதுவும் குறிப்பாக பிரித்தானிய கம்பெனி வசம் இருந்திருக்கிறது. பிந்திய காலப்பகுதியில் 92 ஆண்டுக்கு பிறகு இப்போது வரை அவை உள்நாட்டு தனியார் கம்பெனிகளிடத்தில் இருந்திருக்கிறது. இவை 1992 ஆண்டு இப்போதைய இந்த ஆர்பிசிஸ் என சொல்லப்படுகின்ற பெருந்தோட்ட கம்பெனிகளுக்கு கொடுக்கும் போது ஒரு கேபினட் அமைச்சரவை பத்திரத்தின் ஊடாகத்தான் இது மேற்கொள்ளப்பட்டிருக்கிறது. இந்த 72 ஆண்டுக்கும் 92 ஆண்டுக்கும் இடைப்பட்ட காலப்பகுதியில் அரசாங்கம் சுவீகரித்த அந்த காலப்பகுதியில் நீங்கள் அவதானித்தால் இலங்கையின் தென்பகுதிகளிலே இந்த பெருந்தோட்டங்கள் சிறுதோட்டங்களாக மாற்றப்பட்டு அவை பயனாளிகளுக்கு பகிர்ந்தளிக்கப்பட்டு குறைந்தபட்சம் 2 ஏக்கர் 3 ஏக்கர் என அவர்கள் அந்த சிறுதோட்ட உடைமைகளின் ஊடாக அந்த தொழிலில் ஈடுபட்டு வருகின்ற போது பெரும்பாலும் மலையக பகுதிகளில் கிளை பகுதிகளிலும் கம்பெனிகள் செயற்பட்டாலும் கூட 95% மலைநாட்டு அல்லது உயர் தேயிலை பகுதி கம்பெனிகள் இந்த ஆர்பிசி கம்பெனிகள் எனப்படுகின்ற கம்பெனிகளாக வைத்து அவர்கள் தொழிலாளர்களாகவே வைக்கப்பட்டுள்ளார்கள் என்பது இங்கே குறிப்பிடக்கூடிய விடயமாக இருக்கிறது. அந்த அடிப்படையில் 92 அந்த நடைமுறை வந்த போதும் கூட 98 முதல் இந்த அந்த தோட்ட தொழிலாளருக்கு வழங்கப்படுகின்ற சம்பள முறைமையானதும் கௌரவ சபை தலைமையாக உறுப்பினர் அவர்களே கூட்டு ஒப்பந்த நடைமுறை ஊடாக மாற்றப்பட்டது. இந்த கூட்டு ஒப்பந்த நடைமுறை சர்வதேச நடைமுறை என்பதும் சர்வதேச தொழில் தாபனங்களின் விதிமுறைகளுக்கு அமைய இடம்பெறுகின்றது என்பதிலும் மாற்றுக்கருத்து இல்லை. இருந்த போதும் கூட இங்கே நான் எடுத்து இந்த சபையிலே முன்வைக்க எண்ணுகிற விடயம் என்பது இந்த 98 செய்யப்பட்ட 98 டிசம்பர் மாதம் 4 தேதி செய்யப்பட்ட கூட்டு ஒப்பந்தத்தின் பிரதி இங்கே இருக்கிறது. நான் இந்த சபைக்கு சமர்ப்பிக்கின்றேன், அதே போல ஊடகங்களுக்கும் சமர்ப்பிக்க எண்ணுகின்றேன். அது 9 கொண்டதாக பல்வேறு விடயங்களை உள்வாங்கிய ஒரு நீண்ட ஒப்பந்தமாக இருந்திருக்கிறது. அதில் முதலாவது விடயமாகவே சொல்லப்பட்டிருக்கிறது, an employer shall offer 300 days work in a year including annual leave. ஒரு வருடத்தை வழங்கக்கூடிய விடுமுறைகளுக்கும் சேர்த்ததாக அவர்கள் 300 வேலை வழங்கப்பட வேண்டும் என்கின்ற விடயத்தோடு தான் ஆரம்பிக்கிறது. அதுபோல பல்வேறு தொழில் உரிமைகள் இந்த கூட்டு ஒப்பந்தத்தின் ஊடாக உறுதிப்படுத்தப்படுகிறது. அதே போல the employer undertakes to pay every year an attendance bonus எனப்படுகின்ற மேலதிக கொடுப்பனவை வழங்க வேண்டும் போன்ற விடயங்கள் இந்த கூட்டு ஒப்பந்த விடயத்திலே உள்ளடங்கப்பட்டிருக்கிறது. 98 செய்யப்பட்ட கூட்டு ஒப்பந்தம் இவ்வாறு இத்தனை பெரியதாக 9 கொண்டதாக பல்வேறு தொழில்சார் உரிமைகளை பிரதிபலிப்பதாக இங்கே இருந்த போதும் கூட அதற்கு அடுத்ததாக 2000 செய்யப்படுகின்ற கூட்டு ஒப்பந்தம் வெறுமனே 3 சுருங்கி அந்த தொழில் உரிமைகள் கணக்கெடுக்கப்படாததாக 3 கூட இல்லை, அது கைச்சாத்திடுகின்ற பக்கம் தான் இருக்கிறது, 2 சுருக்கப்பட்டதாக இந்த 2000 இந்த ஒப்பந்தம் மாறுகிறது. இந்த நேரத்தில் ஒரு அனுபவத்தை நான் இந்த சபையில் எடுத்துரைக்கலாம் நினைக்கிறேன். எவ்வாறு இப்போது இந்த 1000 என்கிற தொகை பிரதான தொகையாக பேசப்படுகிறதோ அதுபோலவே இந்த 2000 செய்யப்பட்ட ஒப்பந்தத்தை அடுத்து 2000 வரவு செலவு திட்டத்திலே ஒரு 400 சம்பள அதிகரிப்பு என்பது நாடளாவிய ரீதியாக எல்லோருக்கும் வழங்கப்பட்ட போது அது தோட்ட தொழிலாளர்களுக்கு மாத்திரம் கிடைக்காமல் விட்டதற்கு இந்த ஒப்பந்த பிரதான காரணமாக இருந்ததன் அடிப்படையில் ஒரு பாரிய போராட்டம் ஹட்டன் மல்லியப் சந்திலே நடைபெற்றது. இப்போது எப்படி 1000 என்ற கோஷம் முன்வைக்கப்படுகிறதோ அதுபோல அந்த காலத்தில் இந்த 400 போராட்டமும் அதனையொட்டிய அந்த கூட்டு ஒப்பந்த தரப்பே செய்த சத்தியாகிரகமும் மல்லியப்ப சந்தி சத்தியாகிரகமும் மிகவும் பிரதானமான அந்த சத்தியாகிரகத்தின் ஏற்பட்ட விளைவின் காரணமாக அப்போதே இந்த கூட்டு ஒப்பந்த முறைமையை இல்லாமலாக்க வேண்டும், இது தோட்ட தொழிலாளருக்கு பாதமானது, இது நிரந்தரமான ஒரு முறைமை இல்லை என்ற கோஷம் சமூக ரீதியாக முன்வைக்கப்பட்ட போது சபைக்கு தலைமையாக உறுப்பினர்களே 2003 மீண்டும் இந்த ஒப்பந்தம் விரிவான ஒரு ஒப்பந்தமாக மீண்டும் தோட்ட தொழிலாளர்களின் உரிமைகளை உறுதி செய்கின்ற ஒப்பந்தமாக ஏறக்குறைய 15 கொண்டதான ஒரு நீண்ட ஒப்பந்தமாக 16 கொண்டதாக 16 ஆவணம் சமர்ப்பிக்கப்பட்டது. இதுபோல 2004 இருந்த போதும் மீண்டும் 2004 அது திரும்பவும் சுருங்குகிறது, 2006 மேலும் சுருங்குகிறது. இவ்வாறு ஆண்டுதோறும் இந்த 2007 ஒப்பந்தம் இந்த எல்லா ஒப்பந்தங்களையும் நான் சபைக்கு சமர்ப்பிக்கவிருக்கிறேன், அதே நேரம் அமைச்சருக்கும் இதனை பெற்றுக் கொடுக்கிறேன். 2009 மீண்டும் சுருங்குகிறது, 2013 வேறொரு கட்டத்தில் தேயிலை ரப்பருக்கு ஏற்றாற்போல் இவை மாற்றம் பெறுகிறது. அதே போல 2016 மிக முக்கியமாக இந்த விஷயத்தை பார்க்க வேண்டியிருக்கிறது. 2016 2018 இடைப்பட்ட காலப்பகுதியிலே, அதாவது 2015 செய்திருக்க வேண்டிய ஒப்பந்தம் 2016 செய்யும் பொருட்களிலே இது மிக முக்கியமான ஒரு ஒரு சரத்து இதில் சேர்க்கப்படுகிறது. அந்த சரத்தினை நான் கட்டாயமாக இந்த சபையில் எடுத்துரைக்க வேண்டும். The unions undertake to support the improvement of productivity of the industry and state level by moving productivity-linked wage regime based on revenue share or outgrower model. இது இந்த 2016 ஆண்டு இந்த கூட்டு ஒப்பந்தத்துக்கு செய்யப்படுவது நூடாக அதுவரை செய்யப்பட்டு வந்த கூட்டு ஒப்பந்த சம்பள முறைமைக்கு மாறாக வேறு ஒரு முறைமையை நோக்கி இந்த ஒப்பந்தம் செல்கிறது. அதனை அடுத்து 2019 ஆண்டு செய்யப்பட்ட ஒப்பந்தத்திலும் அதே சரத்து சேர்க்கப்பட்டது நூடாக வந்திருப்பதன் விளைவை நான் இந்த சபையில் எடுத்துக்கூறி உரை நிறைவு செய்கின்ற அதற்கான நேரத்தை தருமாறு உங்களை தயவுடன் கேட்டுக்கொள்கிறேன். அதன் ஊடாக ஒரு அமைச்சர் அவர்களும் தெரிந்து கொள்ள வேண்டும், இந்த கௌரவ சபையும் புரிந்து கொள்ள வேண்டும், இந்த ஒப்பந்தத்தின் காரணமாக 98 செய்த ஒப்பந்தம் காலம் காலமாக மாறி மாறி பல்வேறு சரத்துக்களை இறங்கி அந்த கம்பெனிகளே தோட்ட கம்பெனிகளே அவர்களை நிர்வகிக்கக்கூடிய வேறு ஒரு முறைமையை நோக்கி இயல்பாக அவர்கள் கொண்டு சென்று விட்டார்கள். அதன் அடிப்படையில் இந்த அனுமதி, இந்த பாராளுமன்ற அனுமதியோ அமைச்சரவை அனுமதியோ அல்லது சர்வதேச தொழில் தாபன ஐஎல்ஓ எனப்படுகின்ற அந்த அனுமதியை இல்லாது தோட்ட தொழிலாளர்களுடன் தனியாக அவர்கள் ஒரு ஒப்பந்தத்தை செய்கிறார்கள். அந்த ஒப்பந்தம் இதுவரைக்கும் வெளியே வர ஒப்பந்தமாக ஒவ்வொரு தொழிலாளியோடும் தோட்ட கம்பெனிகள் தனியான ஒரு ஒப்பந்தத்தை செய்கிறார்கள். அதனை நாங்கள் சமர்ப்பிக்க வேண்டியிருக்கிறது. குறிப்பாக அதில் சொல்ல வேண்டியிருக்கிறது, நான் அதற்காக இந்த நேரத்தை நான் எடுத்துக்கொண்டிருக்கிறேன். அதில் சொல்லுகிறார்கள், இதை கவனமாக கேட்க வேண்டும், குத்தகையாளராக நான் குறிப்பிட்ட உடன்படிக்கை ஆதனத்தில் கம்பெனியால் விளைவிக்கப்பட்ட தேயிலை தூர்கள் உள்ள பரப்பளவில் கீழ்வரும் வேளாண்மை நடவடிக்கைகள் எனது செலவில் மேற்கொள்ள உடன்படுகிறேன் என களைபிடுங்குதல், தோட்டத்தில் வழங்கப்படும் உரத்தை தேயிலைக்கு தூரில் குரமிடுதல், நிலமரங்கள் நாட்டில் மரங்களை பராமரித்தல், கவ்வாத்து வெட்டுதல், மரவேர்களை சுத்தப்படுத்தல், கான்களை நிரப்புதல் என்ன அனைத்தையும் தோட்ட தொழிலாளியே செய்ய வேண்டிய நிலைமைக்கு இந்த கூட்டு ஒப்பந்த முறையை மாற்றியமைத்து அவர்கள் தலையிலே சுமத்தி விடுகின்ற ஒரு நிலைமை மாறியிருக்கிறது. இந்த நிலையில்தான் இன்று 1000 ரூபாய் சம்பள பிரச்சனை பேசப்பட்டு விரிவாக வழங்கப்படுவதாக சொல்லப்பட்டிருக்கிறது. கௌரவ சபைக்கு தலைமையிலான உறுப்பினர்களே, இது மிக முக்கியமான ஆவணம். இந்த ஆவணத்தை சபையில் சமர்ப்பிக்கிறேன். இந்த ஆவணம் 2018 டிசம்பர் மாதம் 20 தேதி முதலாளிமார் எம்ப்ளாயிஸ் பெடரேஷன் ஆப் சிலோன் முதலாளிமார் சம்மேளனத்தினால் இலங்கை தொழிலாளர் காங்கிரசின் தலைவர் ஆறுமுக தொண்டமானவர்களுக்கு வழங்கப்பட்ட உறுதியளிக்கப்பட்ட ஒரு ஆவணம். இந்த ஆவணத்திலேயே 1வது 2வது ஆண்டுகளில் 1000 ரூபாய் சம்பளத்தை வழங்குவதற்கும் 3வது ஆண்டில் 1058 ரூபாய் சம்பளத்தை வழங்குவதற்குமான உடன்பாடு எட்டப்பட்டு அவர்கள் கடிதம் கொடுத்திருக்கிறார்கள். அப்படியாயின் 2018 கொடுத்திருக்க வேண்டிய 1000 ரூபாயை ஏன் இவர்கள் பெற்றுக்கொள்ள மறுத்தார்கள்? இந்த முதலாளிமார் சம்மேளனம் அனுப்பிய கடிதத்தை நான் இந்த சபைக்கு சமர்ப்பிக்கிறேன். அவர்கள் உறுதிபட தெரிவிக்கிறார்கள், 2018 ஆரம்பித்திருந்தால் இந்த 2020 ஆயிரம் ரூபாய் சம்பளத்தை அவர்கள் பெற்றுக் கொடுத்திருக்க முடியும். எனவே அரசியல் ரீதியாக திட்டமிட்ட அடிப்படையில் தள்ளி போடப்பட்ட 1000 ரூபாயை இப்பொழுது பெற்றுக் கொடுக்க முயற்சிக்கிறார்கள். அதற்கான ஆவணத்தை சமர்ப்பித்து எனவே இந்த தாமதமாக குடியுரிமை கிடைக்கப்பெற்ற இந்த மக்களை மேலும் ஒப்பந்த பிரஜைகளாக மாற்றாது. தென்னிலங்கை பகுதியிலே அமத்துதுமா உபத்துமா பாரவசிட்டின குடா தேவத்தின் வகே, அதே போலவே அந்த மலையக பெருந்தோட்ட தமிழ் தொழிலாளர்களையும் சிறுதோட்ட உடைமையாளர்களாக மாற்றி உரிய முறையில் தராதரமான இலங்கை பிரஜையாக அவர்களை மாற்றியமைப்பதற்கு ஏற்பாடுகளை செய்ய வேண்டும் என இந்த பாராளுமன்றத்தை பிரேரித்து விடைபெறுகிறேன். நன்றி, வணக்கம்.
Thank you. Honorable Velukumar, you have 10 minutes.
சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்றைய தினம் என்னுடைய சக பாராளுமன்ற உறுப்பினர் நண்பர் திலகராஜ் அவர்களினால்
முன்வைக்கப்பட்டிருக்கின்ற
பிரேரணையை வழிமொழிந்து அந்த பிரேரணை தொடர்பாக என்னுடைய கருத்துக்களை முன்வைக்கலாம் என நினைக்கின்றேன். குறிப்பாக அவருடைய உரையிலே குறிப்பிட்டது போல இந்த 72 இந்த 2020 வரையான வரலாறு எவ்வாறு மாற்றப்பட்டிருக்கின்றது என்பதனை கௌரவ உறுப்பினர் திலகராஜ் சுருக்கமாக முன்வைத்தார். அவை இந்த 2020 ஆகின்ற போது இன்றைய நிலை இலே இருக்கக்கூடிய நிலைமை தொடர்பாக என்னுடைய கண்ணோட்டத்தை செலுத்தலாம் என நினைக்கின்றேன். குறிப்பாக நாங்கள் எடுப்போமாக இருந்தால் இன்றைய நிலைமை ஆகின்ற போது இந்த கூட்டு ஒப்பந்தத்திற்குரிய விதிமுறைகள் கூட்டு ஒப்பந்தத்திற்குரிய கட்டுப்பாடுகளில் இருந்து விடுபட்டு இந்த பெருந்தோட்ட கம்பெனிகளானது தான் தோன்றித்தனமாக தனது செயற்பாடுகளை முன்னெடுக்கின்ற தான் தோன்றித்தனமாக தங்களுடைய பல்வேறு விதமான உடன்பாடுகளை செய்து கொள்ளுகின்ற ஒரு நிலைமைக்கு இன்றைய இந்த பெருந்தோட்டத்துறை தள்ளப்பட்டிருக்கின்றது. விசேடமாக இந்த பெருந்தோட்டத்துறை தொடர்பாக பேச பேசுகின்ற போது இங்கே அரச பெருந்தோட்டங்களும் இருக்கின்றது என்பதை ஞாபகப்படுத்த வேண்டும். அதே போல இந்த பிரதேச தனியார் பெருந்தோட்ட கம்பெனிகளினால் நடத்தப்படுகின்ற தோட்டங்களும் இருக்கின்றது. இதிலே அரச பெருந்தோட்டங்களாக இருக்கக்கூடிய மக்கள் பெருந்தோட்ட சபைக்குரிய ஜனதா டெவலப்மெண்ட் போர்டுக்கு அந்த உரிய, அதே போல எஸ்பிசி நிறுவனத்திற்குரிய, எல்கடுவ பிளான்டேஷன் நிறுவனத்துக்குரிய அரச பெருந்தோட்டங்கள், இந்த அரச பெருந்தோட்டங்கள் தான் மிக பாரிய அளவிலே வீழ்ச்சி கண்டதாக காணப்படுகின்றது. விசேஷேன்ம அப்பி வது பிலிபந்தவ சந்தான்கரண கொட்ட மம் விசேஷேன்ம மதக்கரண்டோனே ராஜ்ய ஆயத்தன விசின் பரிபாலனை கர ராஜ்ய ஆயத்தன விசின் நடத்துகரண வது ஜனதா வது சங்வர்தன மண்டலைய இவகேம ராஜ்ய வெவலி ஆயத்தனைய இவகேம எல்கடுவ பிளான்டேஷன் வெனி ஆயத்தன யட்டத்தே ராஜ்ய ஆயத்தன யட்டத்தே தியன வது பரிபாலனைய சம்பூர்ணயம்ம பசுகிய அவருது விசக காலைய துல கடாவெட்டில திப்பே திதாஸ் பாலவேதி மே ஆயத்தன பிரதிசன்ஸ்கர்ணை கரமின் மெம ஆயத்தன அரா ஆர்பிசி ரீஜனல் பிளான்டேஷன் கம்பெனிஸ் வித்தின் பாலனேகரண ஏ வத்துவலட்டத் யம் கிசி பிரதிசன்ஸ்கரணே கிரீமே கிரமையாக கப்பி எதிரிகரிமட்ட உற்சாகரா ஏ அரா மே ராஜ்ய வெவிலி ஆயத்தன பிரதிசன்ஸ்கரணே கரமின் ஏ அரா மே தியன சாமூலிக கிவிசுமெங் இவத்தட அவில்ல அலுத் கிரமேகிங் மே மே பிரஸ்னேட்ட விசந்துமாக் லபாகனி மே உற்சாயக அப்பி நிறத்தவுனா விசேஷேம மம்ம தக்கரண்ணட்ட ஓனே சாமூலிக மே கிவிசும அரா மே தேசபாலன வசியங் தாக்கியன இலக்கமாக தபாகன ஏ தா லபாதீமேன் மே பிரஸ்னைய நவத்தின் மே பிரஸ்னையட்ட விசந்துமாத்னவே நமுத் அப்பி சந்தோஷ வேணவா ருப்பியால் தாக் ஏ மூலிக வெட்டுமா கட்டியட்ட தவசகட லபாதினவானாங் ஏ உனாட ஏக விசந்துமாக் நிவே கியனிக மம் மே அவஸ்தாவேதி மதக்கரண்ணட்ட ஓனே விசேஷேம்ம மே ராஜ்ய வெவிலி ஆயத்தன சம்பூர்ணயம்ம மாபாண்டாகாரேட்ட பரக் விலாத்தியன்னி மே பரிபாலனைய மே கலமனாக்கரணே சம்பூர்ணயம் கடா வெட்டில தியன்னி இது மெத்தனிங் அப்பி நெகட்டில இதிரியட்ட என்ற அப்பிட தியன எக்கம கிரமைய ஏ வத்து துளையின் வத்து கம் கருவான் மே தகுனே சிட்டின குடா தே வத்து ஐத்தி கருவான் கே ஏ மொடல் எக்கட்ட ஏ ஸ்மால் ஹோல்டிங் டி எஸ்டேட் மொடல் எக்கட்ட அப்பி வினஸ்கிரீம தமா அப்பிட தியன எக்கம கிரமைய கே நிக தமா அப்பி இதிரிபத் கரான்னே மகே சகோதர திலகராஜ் மந்த்ருமா விசிங் மே அவசான் கரெத் ஏ ஏ ஏ இல்லீம இதிரிபத் கரமி ஏ குடா தேவத்து ஏ சங்கல்பேட்ட எனக்கொட்ட அப்பி மே வத்தே சிட்டின அவருது எக்கசிய பனாக் வத்து கம் கருவாங் அட்டியட்ட மே ரட்டத்துல இன்ன ஏ ஜனதாவ ஏ குடாவத்துல ஐத்தி கருவான் அட்டியட்ட தைனிக வெட்டுமக் லபன குளியக் லபன ஜனதாவ தமங்கே ஏ வத்தே தமங்கே ஏ குடா தேவத்தே தமங்கே ஆதாயமக் லபாகன்ன சுயம் கம் கருவாங் அட்டியட்ட ஏ ஜனதாவ வெடிதியுனு வெடிதியுனு வேணுவா ஏ அராத்தமா மேகட்ட அப்பி விசந்துமாக் லபாக அன்னட்டு புல்வாங் வேண்ணே ஏந்தமா மி தாமத்ம ஓனாக்கமிங் இல்லனவா மே பிரதிசன்ஸ்கரணே அரா மே ருபியால் தாக் லபா தீமேன் அப்பி தனட்ட ஏ ஏ அப்பி உத்தரையா கலபா கத்தத் ஸ்தீர உத்தரையா கலபாகன மே வெவலி கர்மாந்தே குடனக அன்னட்ட அப்பி ஏ சுலு நத்தங் குடா தேவது ஏ கிரமேகட்ட அப்பி வினஸ் வேணட்ட ஓனே கேனக ஏ வகேம மே ருபியால் தா கேனக இதிரியட தாலா பசுகி அவுருது பயேதி அப்பே ரஜயத்துல மே ஜனதாவட்ட லபாதுன்னு ஏ ஜனதாவகே மூலிக ஐதிவாசிகம் தங்வினகொட்ட நவத்திலா தியனவா கேனக மம்ம தக்கர நட்டோனே விசேஷம் ஏ ஜனதாவ ஏ தமங்கே ஏ நிவச எமனத்த லயம் காமரேட்ட அடி தாயதாய லயம் காமரேட்ட அவுருது எக்கசிய பனாக் துல இரக்கரகன தமா சாம ரஜாக்ம சிட்டியே அப்பே ரஜய துலதி ஏ ஜனதாவட்ட பேச்ச சதக இடமக் லபாதீலா தலி நிவசக்தனாகனி மே ஏ வாசி அப்பி லபாதுன்னா மம கரு அமாத்தியதுமாகே மம விமசனவா கரு அமாத்தியதுமா உத்தரையாக லபாதென்னட்ட ஓனே மே பேச்ச சத இடம லபாதீலா ஏ தனி நிவச கிரமைய இதிரியட்ட கெனியனவத நத்த கேனக மே சபாவட இதிரிபத் கரன்னட்ட கேல மம இல்லனோ விசேஷம் மே ஜனதாவகே தியன மூலிகம பிரஸ்னைய மே லயம் காம்பரேட்ட இரவிலா தடி தாய தாய காம்பரேட்ட இரவிலா அவரு தேகசிய பனாக்க காலையாக்திஸ்தே ஏ சன்ஸ்கிருத்தியட்ட அத்துலத்திலா இன்னே அப்பி எத்தனை எளியட்ட அரகன ඒ ජනතාවට ඉඩම් කෑල්ලක් ලබාදීලා තනි නිවසක් ලබාදීලා අනිකුත් සමාජයේ ඉන්න අනිකුත් ඒ ගම්වාසියන් ඉන්න ඒ ක්‍රමයට ඒ ගෞරවයෙන් ජීවත්වීමේ පරිසරයක් ඇතිකිරීම පසුගිය කාලය පුරාම අපි ඉදිරිපත් කරා. විශේෂයෙන්ම මම සඳහන් කරන්නට ඕනේ මානුවර දිස්ත්‍රික්කයේ තුල පමණක් පවුල් 5625කට අපි ඒ ඉඩම් කට්ටේ අපිට ලබා දෙන්නට පුළුවන් වුණා. නමුත් ගරු අමතිතුමනි අද වෙනකොට මානුවර ග්‍රේට් වැලි වත්තේ ඒ වගේම හන්තාන වත්තේ ඒ වගේම කැලාබොක්ක වත්තේ මේ වැනි වතු කීපයක් මට සදාන් කරන්නට පුළුවන් ඒ ලබා දීපු පර්චස් අත නැවත ඒ පවරා ගැනීමේ නැත්තම් නැවත වතු අධිකාරි විසින් උදුර ගැනීමේ වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක වෙනවා. මම කියනවා කරුණා කරලා මේක නවත්තන්නට ඔබතුමාලා ක්‍රියාත්මක කරන්න. මේක මූලික අයිතියක් ඇටියට ඒ ජනතාව 150ක් ජීවත් වෙලා ඒ ලයන් කාමරේට ඉරවෙච්චේ ජනතාව වෙනුවෙන් ලබා දීපු අයිතිය කියන එක. ආවේ ඉන්ද සබේලේ විසේඩමාක නාන් කූරිකොල්ල විරඹගෙන්රේන් 1000 ரூபா என்பதை முன்னால் காட்டி கடந்த அரசாங்கம் இந்த மக்களுக்கு பெற்றுக் கொடுத்திருந்த லயமறை என்ற சாபக்கட்டிலிருந்து வெளியிலே கொண்டு வருவதற்காக அவர்களுக்கு கொடுத்த 7% என்ற நில உரிமையை தொடர்ந்து வழங்குவீர்களா? அவர்களை தனி வீட்டு திட்டம் என்ற அந்த திட்டத்தை தொடர்ச்சியாக கொண்டு செல்வீர்களா? அதனை அதனூடாக அவர்களை கௌரவமாக இலங்கையர்களாக வாழக்கூடிய நிலைமை ஏற்படுத்துவீர்களா? அல்லது இவற்றையெல்லாம் நிறுத்திவிட்டு இந்த 1000 கொடுத்ததால் அவர்களுடைய பிரச்சனை எல்லாம் முடிந்துவிட்டது என கூறிக்கொண்டு திரிவீர்களா என்பதை இந்த சபைக்கு தெரிவிக்க வேண்டும் என்பதை நான் இந்த சபையிலே கேட்டுக்கொண்டு இந்த துறையில் என்னுடைய மாற்றத்திற்கு இப்போது இருக்கின்ற கூட்டு ஒப்பந்தம் இப்போது இருக்கின்ற இந்த பிடியில் இருந்து அவர்களை விடுவித்து சிறுதோட்ட உடமையாளர்களாக அவர்களை மாற்றுவதன் ஊடாக கூலிக்காரர்கள் என்பதிலிருந்து அவர்கள் வருமானம் பெறுகின்ற சுய தொழிலாளர்களாக மேம்படுத்தக்கூடிய யுகத்தை நாங்கள் ஏற்படுத்த வேண்டி இருக்கின்றது. அது இலங்கையர்களாக எங்கள் எல்லோருக்கும் இருக்கக்கூடிய பொறுப்பு என்பதை இந்த இடத்திலே கூறிக்கொண்டு இந்த பிரேரணையை முன்வைத்த திலகராஜ் அவர்களுக்கு என்னுடைய நன்றிகளையும் தெரிவித்து மீண்டும் இந்த பிரேரணையை வழிமொழிந்து விடைபெறுகின்றேன். நன்றி.
ගරු නිහල්කලපති මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 5ක් කාලයක් ලැබෙනවා.
මූලාසනයේ මන්ත්‍රීතුමනි, තිලකරාජා මන්ත්‍රීතුමා ඉතාමත්ම කාලීන වැදගත් යෝජනාවක් ගැනලා තියෙනවා. ඒ සම්බන්ධයෙන් මම ඉතාමත්ම ඉක්මනින් අදහස් කීපයක් දැක්වීමට බලාපොරොත්තු වෙනවා. සෞභාග්‍ය දැක්ම 80 වෙනි පිටේ මෙන්න මේ විදියට වතු වාසිත ප්‍රජාව ගැන නව ජනාධිපතිතුමා ඒ මොහොත ප්‍රකාශයට පත් කරලා තියෙනවා. වතු වාසිත ප්‍රජාව තේ කර්මාන්තය පදනම් කරගත් දමිළ වතු ප්‍රජාව අප සලකන්නේ සමාන අයිතිවාසිකම් භුක්ති විඳින අපගේ පුරවැ සමූහයක් ලෙසය. අපට ඔවුන් කෙරේ ඇත්තේ ඡන්ද වටිනාකමකට එහා ගිය සහෝදර බැඳීමකි. එම නිසා අප ගොඩනගන සම්පූර්ණමත් දේශය තුළ ඔවුන් සෑම දිනාටම සතුටින් ජීවත් විය හැකි ආර්ථිකයක් උසස් තත්ත්වයේ නිවාස අධ්‍යාපන සහ සෞඛ්‍ය පහසුකම් සහිත සුවපහසු ජීවිතයක් සඳහා ඔවුන්ගේ අවස්ථා සහ ඉල්ලීම් වලට ගැළපෙන වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කෙරේ. වතුකම් කරු දෛනික වැටුප රුපියල් 1000 දක්වා වැඩි කෙරේ. වැටුපට අමතරව සෑම පවුලකටම අමතර ආදායමක් ලබා ගැනීම සඳහා වතුවල දැනට භාවිතා නොගන්නා ඉඩම් වල දේශීය සහ විදේශීය ඉල්ලුමක් ඇති පිච්චමල් සහ වෙනත් මල් වර්ග කාබනික එළවලු සහ පළතුරු වගා කිරීමේ වැඩපිළිවෙළක් සහ දේශගුණයට ගැළපෙන අතිරේක භෝග වගාවක් ව්‍යාප්ත කිරීමට ක්‍රමවේදය සකස් කරනු ලැබේ. වත්ජනතාව ජීවත් වන ප්‍රදේශවල දැනට අඩුවක්ව පවතින උසස් පෙළ විද්‍යා සහ වාණිජ විෂය ධාරාව ඉගැන්වීම සඳහා අවශ්‍ය පහසුකම් උසස් පෙළ උගන්වන සෑම පාසලකටම ලබා දෙන අතර සෑම පාසලකටම අවශ්‍ය මානව සහ භෞතික සම්පත් ලබා දෙන අතර පසුගිය කාලය තුළ අවිධිමත් ලෙස බඳවාගෙන ඇති ගුරු සහායකවරුන් ගැටලුව සඳහා විසඳුමක් ලබා දෙනු ඇත. වගා භූමි ආරක්ෂා වන පරිදි දීර්ඝ කාලයක් තිස්සේ නොවිසඳී පවතින වතු ප්‍රජාවගේ නිවාස ප්‍රශ්න විසඳීම සඳහා වතු ආයත අඩුතට්ටු ප්‍රමාණකින් යුක් නිවාස යෝජනා ක්‍රමයක් රජයේ සහ වතු හිමියන්ගේ දායකත්වය සහිතව හඳුන්වා දෙනු ලැබේ. මෙම නිවාස යෝජනා ක්‍රමය තුළ අංග සම්පූර්ණ සේවා මධ්‍යස්ථාන පෙරපාසල් සහ ප්‍රජාශාලා ඇතුළු පහසුකම් ස්ථාපිත කර සෑම වතුකම්කරු පවුලකටම අංග සම්පූර්ණ නිවසක් ලබා දෙනු ලැබේ. ගර්භණී මවරුන්ගෙන් සහ ලදරුවන්ගේ පෝෂණ තත්ත්වයේ වර්ධනය කිරීම සඳහා ගම්මාන සහ වතු මට්ටමින් නව පෝෂණාධාර වැඩසටහනක් ක්‍රියාත්මක කරන අතර වතු රෝහල් වලට අවශ්‍ය සීලම භෞතික හා මානව සම්පත් ලබා දීම සෞඛ්‍ය පහසුකම් වර්ධනය කිරි කෘෂිකාර්මික පර්යේෂණ ඥානය සහ නූතන තාක්ෂණික භාවිතයෙන් තරුණ තරුණියන්ට ලබා දීම සඳහා කෘෂිකාර්මික විද්‍යාලයක් ආරම්භ කරන අතර අංග සම්පූර්ණ දෙමළ මධ්‍ය ගුරු විද්‍යාලයක් මාධ්‍ය ගුරු විද්‍යාලය දිස්ත්‍රික්කය තුළ ස්ථාපිත කරනු ලැබේ. වතු ක්ෂේත්‍රයේ තරුණ තරුණියන්ට අවශ්‍ය වෘත්තිවේදී අධ්‍යාපන ලබා දීම සඳහා විවෘත විශ්වවිද්‍යාල ශාඛාවක් දැනටමත් ඒ සඳහා වෙන්කැති ස්ථානයේ ස්ථාපනය කිරීමට කටයුතු කරේ. මෙම ප්‍රදේශවල දැනටම සහාය තමා ඇති කර්මාංශාලා නැවත ආරම්භ කිරීමට ඇති හැකියාව සොයා බලන අතර වතු ක්ෂේත්‍රයේම ආවරණ පරිදි නව කර්මාන්ත කලාපයක් ආරම්භ කරනු ඇත. රජයට අයත් වතුවල ඵලදායිතාවය ඉහළ නැංවීම සඳහා නැවත වගා කිරීමට සහ පොහොර යෙදවීම වලට අවශ්‍ය ප්‍රාග්ධනය සපයා නිසිකල්මනා කරන ක්‍රමවේදයක් හඳුන්වා දෙන අතර මේ වතුවල ඇති ඉපෙරණි වතු බංගලා සහ අත්හැර දමන ලද තේ කර්මාංශාලා ආකර්ශනීය සංචාරක බංගලා බවට පත් කිරීමට අවශ්‍ය කටයුතු සම්පාදනය ලැබේ. ඇත්තටම එතුමගේ මෙන්න මේ සෞභාග්‍ය දැක්ම වැඩපිළිවෙලේ 80 වෙනි පිටුවේ මේ ප්‍රකාශය මන්ත්‍රීතුමනි යථාර්ථයක් බවට පත් වෙනෝ නම් අද තිලකරාජ මන්ත්‍රීතුමා විසින් ගෙන ලද යෝජනාව අනිවාර්යයෙන්ම යථාර්ථයක් බවට පත් වෙනවා. ඒ සම්බන්ධයෙන්
කරු මන්ත්‍රීතුමා ඔබතුමාට ඊළඟ කාලයක් තියෙනවා.
අපි ඉල්ලීමක් කරනවා වර්තමාන රජයේ ජනාධිපතිතුමාගෙන්, ඒ වගේම විෂය භාර අමාත්‍යතුමාගෙන්, රාජ්‍යතුමාගෙන් මෙන්න මේ ඉල්ලීම් සියල්ල යථාර්ථ බවට පත් කිරීමට තමුන්වහන්සේලා වග බලාගන්නේ කියන එක තමයි මගේ පැහැදිලි කිරීම.
ගරු කාංචන විජේසේකර ඇමැත්තුමා.
සුදී ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි, අද දවසේ තිලකරාජ මන්ත්‍රීතුමා විසින් සභාව කල්තබන අවස්ථාවේ ගෙනෙන යෝජනාව පිළිබඳව අද දවසේ ඔබේ ගරු කැබිනට් අමාත්‍ය රමේෂ් පතිරණ මැතිතුමා මේ අවස්ථාවේ කැබිනට් මණ්ඩලය නියෝජනය කරමින් සිටින්නේ. නිසා එතුමා වෙනුවෙන් ඒ සඳහා පිළිතුරු ලබා දෙන කටයුතු කරනවා. විශේෂයෙන් අපි මතක් කරන්න ඕන ගරු මුලාසනේ සභාපතිතුමනි, මෙම යෝජනාවම පසුගිය සතියේ අනුරාධ ජයරත්න මන්ත්‍රීතුමත්, ඒ වගේම අද දවසේ උදේ ගරු අගමැතිතුමාගෙන් අසන ලද ප්‍රශ්නවලටත් මම හිතනවා මේ සඳහා යම් පිළිතුරක් ලබා දීපු ප්‍රශ්න දෙකක්. ඒ කෙසේ නමුත් විශේෂයෙන් අපි මතක් කළ යුතුව තිබෙනවා පසුගිය මේ වර්තමාන පාර්ලිමේන්තුව නියෝජනය කරන්න මම හිතනවා එක්සත් ජාතික පක්ෂයේ ආණ්ඩුවේ ඉන්න මන්ත්‍රීවරු හැටියට විශේෂයෙන්ම වතුකරේ ජනතාව නියෝජනය කරමින් වැඩිම මන්ත්‍රීවරු ප්‍රමාණයක් පාර්ලිමේන්තුවට එවපු පාර්ලිමේන්තුවක් නියෝජනය කරපු මන්ත්‍රීවරු හැටියට තිලකරාජ මන්ත්‍රීතුමත් වේලුකුමාර් මන්ත්‍රීතුමත් එක පැත්තකින් මම හිතනවා එතුමන්ලත් කනගාටු වෙනවා. අවුරුදු පහක් තිස්සේ එතුමන්ලගේ ආණ්ඩුවෙන් වතුකරේ ජනතාව වෙනුවෙන් ඒ යම් යම් ඔවුන් බලාපොරොත්තු වෙච්ච කාරණා ඉෂ්ට කරගන්න බැරිවීම පිළිබඳව කනගාටුවෙන් ඉන්නේ කියන එක. අපි එකද පොරොන්දුවක් ලබා දෙන කැමැති ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි, අපි නිහාල් ගලප්පති මන්ත්‍රීතුමා සෞභාග්‍ය දැක්ම ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමාගේ ප්‍රතිපත්ති ප්‍රකාශනයේ 80 වෙනි පිටුව උපුටා දැක්වුවා. අපේ ආණ්ඩුව බලයට පත් වෙලා තියෙන්නේ ගරු මන්ත්‍රීතුමනි දින 100කට නෙවෙයි. අපි දන්නවා මේ වර්තමාන පාර්ලිමේන්තුවේ ආයු කාලය බොහෝ දුරට මාර්තු මාසේ දෙවනිදා අවසන් වෙනවා. ඉන්පසු අලුත් පාර්ලිමේන්තුවක් නව පාර්ලිමේන්තුවක් හැටියට තමයි අතිකර ජනාධිපතිතුමා බලාපොරොත්තු වෙන්නේ මේ වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරන්න. එනිසා අපේ ප්‍රතිපත්ති ප්‍රකාශනයේ තියෙන්නේ වසර 10ක් වෙනුවෙන් ඒ වගේම ඉදිරි අවුරුදු 5 කරන්න ඕන වැඩපිළිවෙලක් පිළිබඳව දක්වලා තියෙනවා. එනිසා ඒ හැම කාරණාවක් වෙනුවෙන්ම ඒ ප්‍රතිපත්ති ප්‍රකාශනයේ දක්වලා තියෙන හැම කරුණක් පිළිබඳවම කටයුතු කරන්න අපි ආණ්ඩුවක් හැටියට කටයුතු කරනවා කියන එකයි මේ වෙලාවෙ මතක් කරනවා. ඒ වෙනුවෙන් තමයි මූලික වශයෙන්ම මේ දින 100 ඇතුලේ සිදු නොකළ යුතුව තිබුණත් දින 100 ඇතුලෙත් විශේෂම කම්කරුවන්ගේ දෛනික වැටුප රුපියල් 1000 දක්වා වැඩි කිරීමේ කටයුත්ත වෙනුවෙන් ආණ්ඩුවක් හැටියට ඒ සඳහා මූලික ප්‍රතිපත්ති තීන්දුවක් කරන් තියෙනවා. අපි ලබා දීලා තිබුණේ නැහැ පොරොන්දුවේ කොහෙවත් මේ පාර්ලිමේන්තුව ඇතුලේ කටයුත්ත වෙනුවෙන් කටයුතු කරනවා කියලා. නමුත් කෙසේ නමුත් ජනාධිපතිතුමත් අගමැතිතුමත් අපේ කැබිනට් මණ්ඩලයත් ආණ්ඩුවක් හැටියට ඔබතුමන්ලට අවුරුදු 5ක් තිස්සේ කරගන්න බැරි වෙච්ච කාරණාව. ඔබතුමන්ලගේ විවිධ මත දැක්ක අපි මේ පාර්ලිමේන්තුව ඇතුලේ පෙට්‍රල් ගෙනල්ලා ගිනි තියා ගන්න හදාගත්ත මන්ත්‍රීවරු හිටියා. විවිධ මාධ්‍ය සම්දර්ශන කරා. ඔබතුමන්ලා බහුතරයක් නියෝජනය කරපු වතුකරේ ජනතාව නියෝජනය කරමින් පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරු 6 දෙනෙක් හෝ 7 දෙනෙක් එක්සත් ජාතික පක්ෂයේ කණ්ඩායම නියෝජනය කරා. මේ තරම් පිරිසක් නියෝජනය කරන්න ලැබිච්ච පළවෙනි අවස්ථාව මෙතරම් විශාල පිරිසක්. ඔබතුමන්ට බලය තිබුණා ඒ වෘත්තීය සමිතිය වෙනුවෙන් පෙනී ඉන්න. නමුත් ඔබතුමන්ලා ඒ අපොහොසත් වුණත් අපේ දින 80ක කෙටි කාලයක් තුල ආණ්ඩුව තුල අපි ජයග්‍රහණයක් හැටියට දකින්න වතුකරේ ජනතාව වෙනුවෙන් එක පැත්තකින් අපිට ඡන්දේ නොදුන්නත් බහුතරයක් වතුකරේ ජනතාව නුවරඑළිය දිස්ත්‍රික්කයේ අපි පරාජයට පත් වුණා. අපිට වතුකරේ ජනතාවගේ ඒ ඉහළ ජනවරමක් නොලැබුණත් ගෝඨාභය රාජපක්ෂ ජනතුමා ජනාධිපතිතුමා මේ රටේ සෑම ජන කොටසක්ම සමානව සලකන්න ඒ වැඩපිළිවෙල ඉදිරියට ගෙන යාම සඳහා රුපියල් 1000ක ඒ ප්‍රතිපත්තියේ තීන්දුව අරන් තියෙනවා. ඒක අපි ක්‍රියාත්මක කරන්නත් අපි වගකීමෙන් කටයුතු කරනවා කියන එක මේ සභාවට මේලා අපි මතක් කරනවා. මේ වෙන විටත් අපි වතු සමාගම් එක්ක අවස්ථා තුනකදී සාකච්ඡා පවත්වලා තියෙනවා. ඒ සාකච්ඡා වටවලදී ඔවුනුත් යම් යම් ඉල්ලීම් අපෙන් කරලා තියෙනවා. විශේෂයෙන්ම 1000 වර්ධකය දක්වා යන්න විශේෂයෙන්ම ඔවුන්ගේ පැත්තෙන් යම් යම් සහන ඔවුන්ට ඉල්ලා තිබෙනවා. විශේෂයෙන්ම ජනාධිපති ලේකම් පීබී ජයසුන්දර මැතිතුමත් එක්ක පසුගිය සතියේ පවත්වපු රැස්වීමේදී ගලු මුරසනේ මන්ත්‍රීතුමනි මේ සඳහා එකඟතාවයක් ඇවිල්ලා තියෙනවා. මාර්තු මාසයේ පළවෙනිදා ඉඳලා දෛනික වැටුප රුපියල් 1000 දක්වා වැඩි කිරීමේ කටයුත්ත සඳහා ඔවුන් ඉදිරිපත් වෙන්න. නමුත් අපි කියන්න කැමතියි ඔබතුමන්ලා අපේ තිලකරාජ මන්තුමා කිව්වා වගේ ගෙවිසුම් ගණනාවක් තියෙනවා. ගරු තිලකරාජ මන්තුමා ඔබතුමන්ලා පහුගිය කාලේ එළමෙච්ච විශේෂයෙන්ම වතු සමාගම් වල තියෙන වෘත්තීය සමිති විවිධ අවස්ථාවල වතු සමාගම් එක්ක ගිවිසුම් එළබෙලා තියෙනවා. ඒ යම් යම් ගිවිසුම් හිඳ සමහරලාට යම් යම් බාධා වුණත් ඇති වෙලා තියෙනවා. අපි දන්නවා දැන් අපි මේ රුපියල් 1000 දෛනික වැටුප වැඩි කරන්න තීන්දුවක් ගත්තට පස්සේ ඒ වෘත්තීය සමිතියම කම්කරු උසාවියට පවා නඩු ගෙනියන තත්ත්වයට පත් වෙලා තියෙනවා. අපේ අමාත්‍යංශයට අපිට ලිඛිතව දැනුවත් කරලා තියෙනවා මේ කටයුත්ත මෙහෙම කරන්න උත්සාහ කරොත් අපිට විරුද්ධව නඩු පවරන්නත් කටයුතු කරනවා කියලා ඒ වෘත්තීය සමිතියම. එනිසා එවැනි කටයුත්තක් මේ බාධාවන් හැටියට තියෙනවා. නමුත් අපි ආණ්ඩුවක් හැටියට ලබා දීපු පොරොන්දුවක් තියෙන රුපියල් 1000 වැටුප් පාර්ධකය ඒක ක්‍රියාත්මක කරන්නත් අපි කටයුතු කරනවා. ඒ වගේම අපි ඔබතුමන්ලගේ තිල්ලිමක් කරනවා. දැන් ඔබතුමන්ලගේ ප්‍රතිපත්ති ප්‍රකාශනයේ තිබෙන්නේ මොකද්ද? රුපියල් 1500ක් දක්වා වැඩි කරනවා කියලා. හැබැයි ඔබතුමන්ලගේ 1500ක් දක්වා වැඩි කරනවායි කියපු ප්‍රතිපත්ති ප්‍රකාශනයේ තිබ්බ දේපවා හර්ෂද සිල්ව ඇමතුමා හර්ෂද සිල්ව මන්ත්‍රීතුමා පහුගිය සතිය අපි වැටුප් පාර්ධකයේ 1000 දක්වා වැඩි වෙනවා කිව්වම එතුමා මාධ්‍ය සාකච්ඡාවක් කියලා තිබ්බා මේ 1000 දක්වා වැඩි කරන්න බෑ මේ රටේ ජනතාවට විශාල පීඩනයක් එල්ලනවා කියලා. එනිසා ඔබතුමන්ලා 1500 දක්වා වැඩි කරන්න කටයුතු කරන්න පොරොන්දුව දීමමත් එක්තරා ආකාරයක වතුකරේ ජනතාවගේ ඡන්ද ගැනීම වෙනුවෙන් කරපු මාධ්‍ය සංදර්ශනයක්ද කියන එකත් අපි මේ වෙලාවේ විශේෂයෙන්ම මතක් කර සිටිනවා. ගරු මුලසේ මන්ත්‍රී මම කතාව කරගෙන යන්නම් ඔබතුමන්ලා.
ගරු ගරු රාජ්‍ය ඇමතුමා පොඩි පැහැදිලි කර ගැනීමක් ඔය රුපියල් 1000 කියන එක මූලික වැටුමක් ඇටියටද සාකච්ඡා කරලා තියෙන්නේ කියන එකත් මේ සභාවට ඉදිරිපත්
කරනවා. අපි ආණ්ඩුවක් ඇටියට විශේෂයෙන්ම වතු සමාගම් වලින් ඉල්ලීමක් කරලා තියෙන්නේ මූලික වැටුප ඇටියට රුපියල් 1000 කටයුත්ත කළ යුතුයි කියලා. ඒක තමයි අපේ ප්‍රතිපත්තියේ තීන්දුව අරන් තියෙන්නේ. ඔවුන් මේ පැත්තෙන් අපිට ඉල්ලීමක් කරලා තියෙනවා. විශේෂයෙන්ම දැනටත් 850ක පමණ මුදලක් දෛනිකව ඔවුන්ගේ විවිධ EPF ETF ඇතුළු කාරණාවල් ගෙවීම් කටයුතු ගත්තම 850ක පමණ මුදලක් දැනටත් ගෙවීම් කටයුතු කරනවා. ඒ නිසා මූලික අධ්‍යයනයේදී ඔවුන් ඉල්ලීමක් කළා තියෙනවා අර 1000 දක්වා ඒ සියලු දේ ඇතුළත් වෙච්ච වැටුපක් වෙනුවෙන් යන්න දෙන්න කියලා. නමුත් අපි පැහැදිලි මතයක ඉන්නවා. අපි
ගරු තිලකරාජවන්තතුමා
ගරු ඇමතුමනි දැනට 855ක් කම්කරුවන් ලැබෙනවායි කියන සමාගම් කියන එක සම්පූර්ණ බොරුවක්. ඒක ඔබතුමන්ලටත් මේගොල්ල රවටන වැඩක් කරන්නේ 850යි ඒ අදාළ ඩොකියුමන්ට් එකේ තමයි මම ඔබතුමාටත් බාර දුන්නේ සභාවටත් දුන්නේ 800 මූලික පඩියයි රුපියල් 50 PSS කියන එක විතරයි දෙන්නේ. ඒගොල්ල තියෙන අර 105 කියන එක ඒගොල්ල මේ විශ්‍රාම දවසේදී EPF වලට ගෙවන ගාණ දෙන් සමාගම් දෙනවා ඒකත් එකතු
කරන කියන එක සම්පූර්ණ වංචාවක්.
ඒක
පිළිගන්න අපේ ආණ්ඩුවක් හැටියට
ඒගොල්ල එකඟ වෙච්ච ડોකියුමන්ට් එක මන් දීලා තියෙනවා.
අපේ ආණ්ඩුවක් හැටියට ඔබතුමාට අපි වගකීමෙන් කියනවා අපේ ආණ්ඩුවක් හැටියට අපේ වැඩපිළිවෙල වෙන්නේ දෛනික වැටුප රුපියල් 1000ක් දක්වා වැඩි කිරීම. ඒක විවිධ තැන්වලට කැපෙන්නවත් විවිධ තැන්වලට දීමනා ලබා දීමටවත් වෙනත් කටයුතු වලින් නෙවෙයි. ඒ වෙනුවෙන් තමයි අපි වැඩපිළික් සූදානම් කරගෙන යන්නේ. නමුත් ඒ වෙනුවෙන් යම් යම් බාධාවන් තියෙනවා. අපි විශේෂයෙන්ම ඔබතුමන්ලගේ තිල්ලීමක් කරනවා. දැන් මේක ඔබතුමන්ලා දේශපාලනයක් කරගන්න යන්න එපා මේ වැටුප් වැඩිවීමක්. මේ වැටුප් වැඩිවීම වෙනුවෙන් ඔබතුමන්ලගේ සම්පූර්ණ සහයෝගය අවශ්‍ය වෙනවා. විශේෂයෙන්ම වෘත්තීය සමිති නියෝජනය කරන විශාල පිරිසක් නියෝජනය කරන මහජන නියෝජිතව හැටියට ඔබතුමන්ලට වගකීමක් තියෙනවා. අපේ ආණ්ඩුව විසින් ඔබතුමන්ලට කරන්න බැරි වෙච්ච තීන්දුවක් අරගෙන තියෙනවා. ඔබතුමන්ලගේ අවුරුදු 5ක ආණ්ඩුව ඇතුලේ ඔබතුමන්ලා වතුකම්කරු ජනතාව නියෝජනය කරන මහජන නියෝජිතව හැටියට පාර්ලිමේන්තුවට ඇවිල්ලා අවුරුදු 5ක් තිස්සේ ඔබට කරගන්න බැරි වෙච්ච දෙයක් අපි දින 50ක් 60ක් ඇතුලේ කැබිනට් මණ්ඩලයේ තීන්දුවක් හැටියට ප්‍රතිපත්ති තීන්දුවක් හැටියට අතුලත් කරා පමණක් නෙවෙයි ඒ වෙනුවෙන් රජයේ වතු සමාගම් එක සාකච්ඡා කරලා ඔවුන්ට අවශ්‍ය ඒ පහසුකම් ලබා දීම සඳහා අපි දැන් මේ වෙනුවෙන් සාකච්ඡා පවත්වමින් යනවා. ඒ නිසා ඒ සඳහා ඔබතුමන්ලගේත් සහයෝගය අවශ්‍ය වෙනවා. ඒ නිසා මේ සතියේ එකහමාර දෙක ඇතුලේ මේ යෝජනා ගේන්නේ ප්‍රශ්න ගේන්නේ මේක කඩාකප්පල් කරන්න නෙවෙයි කියලා මම හිතනවා ඔබතුමන්ලා මේ කටයුත්ත කරන්නේ. එම කඩාකප්පල් කිරීමක් කරන්න එපා. ඒ කටයුත්ත අපිට අවස්ථාව දෙන්න. මොකද අද දවස වෙන විට විශේෂයෙන්ම මුලාසනේ മന്ത്രിතුමනි අන්තිමම මම මේ බාධා කිරීම කරන්න එපා. මේ නෑ යෝජනාව ඉදිරිපත් කරපු එක්කිනාටයි උත්තර දීපු එක්කිනාටයි මම උත්තර දෙන්නම්. වෙන කාටවත් මම උත්තර දෙන්නේ නෑ. ඒ කතා කරන්න ඕන නම් කතා කරන්න ඊට පස්සේ. අපේ ගරු සභාපතිතුමනි මුලාසනේ മന്ത്രിතුමනි
ඔබතුමන්ලා දැම්ම මොහොම හිතුවක් තරවෙන්න එපා ගරු මුලාසනේ മന്ത്രിතුමනි. මම අහන එක ප්‍රශ්නයක්.
මම තිලකරාජ මන්තු අපි කතාව නවත්තන්නම් මෙතුමා බාධා කරනවා ඔබතුමන්ලගේ පැත්තෙන් බාධා කරනවා අපි නවත්තන්නම් කතාව. කතාව අවසන් කරන්න පුළුවන් මෙතුමා බාධා කරනවා දිගටම. ඔබතුමන්ලා කැමතිද අපි මේ උත්තරයක් ඔබතුමන්ලට ඕනද කල්තබීම යෝජනාවට නැත්නම් මේකට මෙතුමන්ලගේ බාධා කිරීම ඕනද? ගරු මුලාසනේ മന്ത്രിතුමනි ඔබතුමා පාලනය කරගන්න මේ
ගරු විජේපාල හෙට්ටිආරච්චි මන්තුමා
ගරු මූලාසනේ മന്ത്രിතුමනි මේ යෝජනාව ඉදිරිපත් කළ යම් කිසි ප්‍රශ්නයක් අහලා තියෙනවා. මේ අවසාන මොහොතේ සභාවට ඇවිල්ලා විවිධ වෙන ප්‍රශ්න අහන්න නෙවෙයි. මේක ඔබතුමාට ඕනලට අසවාට එන්න පුළුවන්. ඔබතුමාට ඕනලට එන්න පුළුවන්. එමුණත් ඔබතුමාට ඕන නම් කල්තබිමේ යෝජනාව වෙන ප්‍රශ්නයක් අහන්න. ඔබතුමා අහන්න වෙන ප්‍රශ්නයක්. අපි පැහැදිලි තීන්දුවක් අරන් තියෙනවා මූලාසනේ ගරු മന്ത്രിතුමනි කටුපොල් වගාව තහනම් කිරීම සඳහා අපි පැහැදිලි තීන්දුවක් අරන් තියෙනවා. කටුපොල් වගාව අපි සිදු නොකිරීමට අපි කටයුතු කරලා තියෙනවා. මේ කතා කරන മന്ത്രിතුමා කටුපොල් වගාව වෙනුවෙන් පෙනී ඉන්න മന്ത്രിවරෙක්. මේ ගාල්ල දිස්ත්‍රික්කයේ කටුපොල් වගාව වෙනුවෙන් පෙනී ඉන්න മന്ത്രിවරෙක්. එහෙම ඇවිල්ලා කටුපොල් වගාව වෙනුවෙන් පෙනී ඉන්නෙක් ගැන අපි කනගාටු වෙනවා. අපි පැහැදිලිව කියන්න ඕන වගකීමෙන් කියනවා කටුපොල් වගාව තහනම් කිරීම සඳහා ගෙනත් කියන පළ සිටුවීමට තහනම් කිරීම සඳහා මේ වන විටත් කැබිනට් මණ්ඩලයේ තීන්දුවකුත් අරන් තියෙනවා. ඒ වෙනුවෙන් චක්‍රලේඛ නිදුකුත් කරලා තියෙනවා. ඒ වෙනුවෙන් නඩු කටයුතු වෙනුවෙන් අමාත්‍යංශයක් හැටියට අපි පෙනී ඉන්නත් කටයුතු කරලා තියෙනවා. ඒ නිසා කටුපොල් වගා වෙනුවෙන් පෙනී ඉන්න ගාල්ල දිස්ත්‍රික්කයේ එක්සත් ජාතික පක්ෂයේ මන්ත්‍රීවරු පිළිබඳව ජනතාවත් තීන්දුවක් ගනී කියලා අපි විශ්වාස කරනවා. ඒ වගේම ගරු මූලාසනේ മന്ത്രിතුමනි විශේෂයෙන්ම අපි මතක් කරන්න ඕන මෙතුමන්ලා මේ යෝජනාව ගේන වෙලාවේ කම්කරුවන්ගේ වැටුප වැඩිවීම වගේම අපි ඵලදායිතාවත් වැඩි කළ යුතුව තිබෙනවා. අද අපේ වතු සමාගම් වලින් පමණක් නෙවෙයි කුඩා තීබතු හිමියන්ගෙන් පවා අපිට ලැබෙන යම් ඉල්ලීමක් තමයි දැන් පසුගිය කාලේ පුරාවටම ගත්තම වැටුප් වැඩිවීම 2006 වර්ෂයේ ඉඳලා තමයි දෛනික වැටුප වැඩිවීම විශාල වශයෙන් සිද්ධ වෙලා තියෙන්නේ. ඔබතුමන්ලා එක පිළිගන්න ඕන. පහුගිය කාලේ දෛනික වැටුප රුපියල් 40කට 50කට 60කට සීමා වෙලා තිබිච්ච දේ මේක රුපියල් 300ක් 400ක් 500ක් දක්වා ගෙනල්ලා මේ 750ක දක්වා කියන ඉලක්කමට ඇවිල්ලා තියෙන පහුගිය අවුරුදු 10 කියන කාල සීමාව ඇතුලේ. එනිසා ඒ කාල සීමාව ඇතුලේ වැටුප් වැඩිවීම දෛනික වැටුප් වැඩිවීම වැඩිවීමක් තිබුණත් ඵලදායිතාව තාමත් තියෙන ඉතාමත්ම දුර්වල මට්ටමක. එනිසා වතු සමාගම් වලටත් යම්කිසි වගකීමක් තියෙනවා. විශේෂයෙන්ම අද වතු සමාගම් වල රජය අපිත් පිළිගන්න ඔබතුමන්ලා කියන දෙයට එකඟයි. රජයේ වතු සමාගම් වල තියෙන බොහෝ මේ වගා කළ හැකි භූමිය නැවත වගාවට යොමු වෙලා නැහැ. වගා කරලා නැහැ. ඒ වගේම ඉදිරි කාල වකවානුව තුල අපි දැක්කා දැන් මේ කටුපොල් වගා වගේ වෙනත් භෝග ගෙනල්ලා තියෙනවා. ඒ වගේම බොහෝ දෙනෙක් ගිල තියෙනවා සංචාර කර්මාන්තය වෙනුවෙන් කටයුතු කරගෙන ඇවිල්ලා තියෙනවා. නමුත් තේ කර්මාන්තේ, රබර් කර්මාන්තේ, පොල් කර්මාන්තේ මේ වැවිලි කර්මාන්තෙන් ඈත් වෙලා තියෙනවා. ඒ නිසා අපි පැහැදිලි තීන්දුවක ඉන්නවා ගරු ඇමතුමත් අපේ ආණ්ඩුවත් අපි පැහැදිලි තීන්දුවක ඉන්නවා විශේෂයෙන්ම මේ කටයුත්ත රජයේ වතු සමාගම් හෝ අපේ විශේෂයෙන්ම රජයේ සතුව තිබෙන ඇල් කඩුව වෙන්න පුළුවන්. විශේෂයෙන්ම රජයේ SPCM එකේ වෙන්න පුළුවන් කුරුණෑගල වතු සමාගම් වෙන්න පුළුවන්. මේ වතු සමාගම් වල මේ වැවිලි කටයුතු කරන්නේ නැත්නම් වැවිලි කර්මාන්තේ කැමැති පිරිස් වෙනුවෙන් ඒ කටයුතු වෙනුවෙන් අඩුම තරමේ අක්කර 2ක ඉඳලා අක්කර 5 දක්වා ඒ භූමි ප්‍රදේශය ඔවුන් වෙනුවෙන් දීර්ඝ කාලීන බදු පදනමක් වෙත ලබා දීලා ඔවුන්ට ආදායම ලබා ගැනීම සඳහා යම්කිසි ක්‍රමවේදයක් දියත් කිරීමට අපි බලාපොරොත්තු වෙනවා. ඒ පිළිබඳව අපි සාකච්ඡා කරගෙන යනවා. නමුත් අපිට මේ දින 50 60 ඇතුලේ මේ සියලුම කාරණා කරන්න බැරි වෙයි. නමුත් අපි බලාපොරොත්තු වෙනවා ඊළඟ මැතිවරණයෙන් පස්සේ ඒ කටයුතු වෙනුනොත් අපි හිතනවා විශේෂයෙන්ම තරුණ ජනතාව අලුත් වැවිලි කර්මාන්තේ වෙනුවෙන් යොමු කරන්න ඕන නම් අපි අලුත් ක්‍රමවේද තනුල්ලා දෙන්න ඕන. පරණි සම්ප්‍රදායික ක්‍රමයට අද වගා කරන්න වැවිලි කර්මාන්තය දෙන්න බොහෝ පිරිස් අකමැති ගරු මුලාසන මන්ත්‍රීතුමනි. එනිසා මේ සඳහා අවශ්‍ය පහසුකම් ලබා දීම වගේම ඒ කටයුතු වෙනුත් අපි කාලයේ ඒ සඳහා වැඩපිළිලක් අපි යොදවනවා කියන එක මේලයි මතක් කරනවා. විශේෂයෙන්ම වතු සමාගම් වලිනුත් වෘත්තීය සමිති නියෝජනය කරමිනුත් කම්කරු ජනතාව මේ අවුට්ග්‍රෝන් සිස්ටම් එක ගැන දිගින් දිගටම යෝජනා ඉදිරිපත් කළා තියෙනවා. ඔවුන් ඉදිරිපත් කළ තියෙන යෝජනාවත් සැලකිල්ලට අරගෙන අර 92 අවුරුද්දේ මේ වතු සමාගම් පවර්ණ වෙලාවේ ඒ ලබා දීපු මූලික එකඟතාවයේ උනේ අතරම වතුකම්කරුවන් වෙනුනොත් යම්කිසි කොටසක් ලබා දෙන්න. ඔවුන්ට නඩත්තු කරගෙන ඔවුන්ට ආදායම ලබා ගැනීම ක්‍රමවේදය. ඒ ක්‍රමවේදය ගියොත් තමයි මමත් හිතන්නේ ඉදිරි අනාගතයේ මේ වතු සමාගම් වල තියෙන මේ වැවිලි කර්මාන්තය දියුණු කිරීමට අපිට පුළුවන්කමක් ලැබෙන්නේ. ඒ වගේම ගරු සභාපතිතුමනි මෙතුමන්ලා ප්‍රශ්නයක් ඇහුවා නිවාස ප්‍රශ්නේ පිළිබඳව. දැන් නිවාස ප්‍රශ්නේ පිළිබඳවත් ගරු මූලාසන මන්ත්‍රීතුමනි ගැටලු ගණනාවක් තියෙනවා. දැන් මෙතුමන්ලා ආරම්භ කරපු යම්කිසි වැඩපිළිලක් තියෙනවා. මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා ඒකට ආරම්භ කරපු යම්කිසි වැඩපිළිලක් තියෙනවා. දැන් ඉල්ලීම් අපිට එනවා විශේෂයෙන්ම මේ පර්චස් 7 පමණක් නෙමෙයි මේක පර්චස් 10 දක්වා වැඩි කර ගැනීමටත් අවශ්‍ය කටයුතු කරන්න කියලා. නමුත් එක පැත්තකින් අපි වැඩි කර ගැනීම වගේම අපි ඒ නිවාස ව්‍යාපෘතිය නවත්වන්න අපේ කිසිසේත්ම අපේ බලාපොරොත්තුවක් නැහැ. ඒ නිවාස ව්‍යාපෘති ඉදිරියටත් අපි කඩිනමින් කරේ නැහැ නම් අපි බලාපොරොත්තු වෙනවා. නමුත් ඒක විධිමත්ව සිදුවේ යුතුයි. අපි දන්නවා බොහෝ වතු සමාගම් වල ඉඩම් පවරගෙන කම්කරුවන් වෙනුවෙන් කියලා ඉඩම් කැපිලි වෙන් කරලා නිවාස හදලා අද දවසෙත් මේ බොහෝ නිවාස වල පදිංචි වෙලා ඉන්නේ දේශපාලන හිතවත්කම් තියෙන කම්කරු ජනතාව නෙවෙයි. විවිධ ප්‍රදේශ වලින් ආපු ඒ දේශපාලන පක්ෂ වලට වෘත්තීය සමිති වලට උදව් උපකාර කරපු කණ්ඩායම් වලට අද ඔවුන්ගේ දේශපාලන අල්ලස් හැටියට මේ නිවාස ඉඩම් ලබා දීමේ ක්‍රමය ක්‍රියාත්මක කරලා තියෙනවා. දැන් මම දන්නවා මාතර දිස්ත්‍රික්කයේ මාවරල ගත්තම මාවරල කොට්ටාසේ ගෙවල් 60ක පමණ තියෙන ප්‍රමාණයෙන් ගෙවල් 43ක් දීලා තියෙන්නේ බෙදාගෙන තියෙන්නේ විශේෂයෙන්ම ඔවුන්ගේ ඥාතීන් හිතවතුන් මේ ලබා දීපු පිරිස්. එනිසා ඒ පිළිබඳවත් යම්කිසි අවධානයක් යොමු කරන්න ඕන. දැන් අපි ඉඩමක් ලබා දෙනවා නම් රජයේ වතු සමාගම් වලින් ඉඩම් ලබා දීලා ගෙවල් ලබා දෙනවා නම් ඔවුන් ඒ වතු සමාගම් වලත් යම්කිසි වැඩ කොටසක් කළ යුතුව තිබෙනවා. ඒ වතු සමාගම් වල ඔවුන්ගෙන් බලාපොරොත්තු වෙන කාර්යභාරය කරන්නේ නැත්නම් මම හිතන්නේ අපි කොච්චර ඉඩම් අපි ඉඩම් වෙන් කළ දුන්නත් ගෙවල් හදලා දුන්නත් අපි නවීන ක්‍රමයට ඒ කටයුතු පහසුකම් හදලා දුන්නත් අපි බලාපොරොත්තු වෙන ඉලක්කය වෙත අපිට යන්න පුළුවන් කමක් ලැබෙයි කියලා. අද තේ කර්මාන්තේ රබර් කර්මාන්තය තාමත්ම කනගාටුදායක තැනක තියෙනවා. නැවත වගාව 100%කට මම නයි ගිහිලා තියෙන්නේ. අපේ සමහර අපි දන්නවා තේ කර්මාන්ත ශාලා පහුගිය අවුරුද්ද විතරක් තේ කර්මාන්ත ශාලා 60කට 70කට ආසන ප්‍රමාණයක් වැසීගෙන ගිහිලා තියෙනවා. අපි නැවත වතාවක් මේක ආරම්භ කරන්න තේ මණ්ඩලයේ මූලිකත්වය අරගෙන කැබිනට් මණ්ඩලයේ අනුමැතිය ලබා දීලා තියෙනවා රුපියල් මිලියන 500ක මුදලක්. ඒ කර්මාන්ත ශාලා නැවත ආරම්භ කිරීම සඳහා ඉතාමත්ම සුළු ඒ කියන්නේ අපේ පොලියක් නොමැතිව ණය මුදලක් හැටියට අවුරුද්දක කාලයක් වෙනුවෙන් ලබා දීලා ඒ කටයුතු කරගෙන යන සඳහා. එනිසා අපි සහනාධාර ලබා දිය යුතු වෙනවා. පහුගිය අවුරුද්ද වෙනුවෙන් විශේෂයෙන්ම සහනාධාර වෙනුවෙනුත් වෙන් කරපු මුදල් වලින් ගරු මූලාසනයේ මන්ත්‍රීතුමනි සහනාධාර වෙනුවෙන් මාර්තු මාසේ ඉඳලා ඒ ගෙවීම් කටයුතු කරලා නැහැ. නමුත් මැතිවරණ ඉලක්ක කරගෙන බාණ්ඩ මිලදී අරගෙන තියෙනවා. දැන් මුල්ලු ගත්තම තේ මුල්ලු අරගෙන තියෙනවා 11,000ක් අපේ අමාත්‍යංශයේ තේ මුල්ලුවක සාමාන්‍ය වෙළඳපොලේ වටිනාකම රුපියල් 1500 1600 උපරිම. නමුත් මේ මුල්ලුවක් අරගෙන තියෙන රුපියල් 2800කට. වතුර මෝටර අරගෙන තියෙන මන් දන්නේ නැහැ වතුර මෝටර ගත්තේ මොන හේතුවක් නිසාද කියලා. ආරංචියක් නම් තියෙන නුවරඑළිය දිස්ත්‍රික්කයේ එළවලු ගොවියන්ට දෙන්න සඳහා අපේ වැවිලි කර්මාන්ත මාත්‍යංශයෙන් අරන් තියනවා කියලා. ස්ප්‍රේ කෑන් අරගෙන තියෙනවා. මේ අරගෙන තියෙන්නේ අර සහනාධාර ලබා දීම සඳහා වෙන් වෙච්ච මුදල් වලින්. ඒස අපිට මුදල් වල විශාල ගැටලුවකුත් තියෙනවා. අපි ඔබතුමුන්නාසලාගේ ආණ්ඩුවේ වතුකම්කරු ජනතාව නියෝජනය කරන මන්ත්‍රීවරු හැටියට කරගන්න බැරි වෙච්ච දේවල් ටික අපේ ආණ්ඩුවක් හැටියට ඉෂ්ට කරන්න කටයුතු කරනවා කියන කීතාත්ම වගකීමෙන් අපි මේලයි මතක් කරනවා. රුපියල් 1000 වැටුප පමණක් නෙවෙයි නිවාස ව්‍යාපෘතියත් පහසුකම් සැපීමත් ඒ වගේම රජයේ වතු සමාගම් දැන් වතු සමාගම් 23න් අපි මේ වෙනකොට බලාගෙන යනවා. සමහර වතු සමාගම් තියෙනවා කිසිම කර්මාන්ත ශාලාවක් විවෘත කරලා නැහැ මේ වෙලාව වෙනකොට. සමහර වතු සමාගම් වැසීගෙන යන තත්ත්වයට පත් වෙලා තියෙනවා. වටිනාකමින් තියෙන ගස් කපාගෙන ගිහිල්ලා තියෙනවා සමහර වතු සමාගම් වලින්. ඒ නිසා අපි බලාපොරොත්තු වෙන ඉදිරි කාලෙදී ඔවුන් කර්මාන්ත ශාලා ආරම්භ කරලා වැවිලි කර්මාන්තේ වෙනුවෙන් ඔවුන්ගේ අවධානය යොමු කරන්නේ නැත්නම් ඒව නැවත වතාවක් රජයට පවරගෙන කරන්න පුළුවන් කාට හරි ලබා දීලා හරි කටයුතු කිරීම සඳහා අපි කටයුතු කරනවා කියන එක මතක් කරන්න ඕන විශේෂම කුඩා වැවිලි කර්මාන්ත හිමියන් ඔවුන්ව දිරිගැන්වීම සඳහා අපි අලුත් ක්‍රමවේද කීපයක්ම හඳුන්වලා දීලා තියෙනවා අපේ ප්‍රතිපත්තිය හැටියට අපි විශේෂයෙන්ම බලාපොරොත්තු වෙන්නේ අපි අපනයන මත යැපෙන්නේ නැති අපේ ආනයන මත යැපෙන්නේ නැති විශේෂයෙන්ම අපේ අපනයන කර්මාන්තේ ශක්තිමත් කරන්න පුළුවන් වෙන අපේ දේශීය කර්මාන්ත දේශීය වැවිලි කර්මාන්තේ ශක්තිමත් කිරීම සඳහා ඒ කම්කරුවන්ට ලබා දෙන්න පුළුවන් ඉහළම ආධාර ටික පහසුකම් ටික ලබා දීමේ කටයුත්ත ඒ වගේම මම ඔබට එකක් මතක් කරන්න ඕන දැන් ඔබතුමන්ලගේ පැත්තෙන් තව එක දෙයක් අපි ඉල්ලීමක් කරනවා වෘත්තීය සමිති පාලනය කරන වෘත්තීය සමිති වලට නායකත්ව දෙන මන්ත්‍රීවරු හැටියට මහජන නියෝජිතයෝ හැටියට විශේෂයෙන්ම වතු සමාගම් වලින් සහ අනෙකුත් කර්මාන්ත ශාලා වලින් ඒ වතු හිමියන්ගෙන් ඉල්ලීමක් තියෙනවා විශේෂයෙන්ම විදේශිකයන් කම්කරුවන් හැටියට ගේන්න උන්ට අවස්ථාවක් ලබා දෙන්න කියලා අපි මේ මොහොත වෙනකොට අපි ආණ්ඩුවක් හැටියට අපි තීන්දුවක් ඉන්නවා එහෙම ලබා දිය යුතු නැහැ කියලා ඔවුන් එසේ ඉල්ලීම් කරන්නේ ඇයි අද දවසේ වෙනකොට මේ කම්කරු ජනතාව හැටියට සේවය කරන පිරිසගේ ඵලදායිතාව එක පැත්තකින් අඩු වෙලා තියෙනවා ඒ වගේම කම්කරු පිරිස හැටියට 350,000ක පිරිසක් මීට අවුරුදු 15කට ඉස්සෙල්ලා හිටියත් අද ඉන්නේ 170,000කට ආසන්න පිරිසක් ඉන්නේ මේක අඩු වෙලා තියෙනවා එන්නේ එන්නම කම්කරු පිරිස මේ ක්ෂේත්‍රයෙන් ඉවත් වෙලා ගිහිලා තියෙනවා ඒ නිසා ඔබතුමන් ආසලත් මේ වෙනුවෙන් යම් මැදිහත් වීමක් වගකීමක් අරගෙන වතුකරේ ජනතාව නියෝජනය කරන පිරිස හැටියට ඒ ඵලදායිතාව වැඩි කිරීම සඳහා ඒ කම්කරුවන් ඒ ක්ෂේත්‍රයේ ඔවුන්ගේ කටයුතු වෙනුවෙන් ඉදිරිපත් කිරීම සඳහා කටයුතු කිරීමත් යෝග්‍යයි කියන ඒ යෝජනාවත් කරමින් ඔබතුමා මේ ඉදිරිපත් කරපු ඒ යෝජනාවේ කරුණු පිළිබඳව ගරු ඇමතුමාගේත් ආණ්ඩුවෙත් අවධානය යොමු කරනවා කියන එකත් මතක් කරමින් කැම් වැටුබ ඒ වගේම නිවාස ව්‍යාපෘති ඇතුළු අපේ ප්‍රතිපත්ති ඇතුළේ තියෙන සියලුම කාරණා ඉෂ්ට කරන අපි ආණ්ඩුව කැඩිර කටයුතු කරනවා කියන එක මේලයි මතක් කරනවා ඔව්
ගරු තිලක රාජමන්ත්‍රීතුමාට
පද්ගලිකරණය කරනකොට ලක්ෂ 5කට වැඩි හිටියි. දැන් ලක්ෂ 1.30 වගේ ඉන්නේ. ඒකට හේතුව තමයි මම කිව්වේ මේ වගේ ගිවිසුම් ගහලා විවිධ වෙනස් කරමින් හරි වැටුප ලබා දීනදා ඒ ජනතාව ඒ කර්මාන්තය අතහැරලා වෙන ඒකට ගියා. නේ ඒකයි. අපිටත් ඔන්න දෙන්න සහයෝගය දෙන්නම් හරි විදියට මේ ක්‍රමේ මාරු කරන්න හරි මේක ලබා දෙන්න අර ජනතාවට අනිවාර්යයෙන්ම ඒ ජනතාව ඒ භූමියෙම වැඩ කරන්නට කැමැති ඒ සහයෝගය අපි ලබා දෙන්නටත් කැමැති
ගරු එමතුමා
බොහොම ස්තුතියි ගරු මූලාසන මන්ත්‍රීතුමනි අපි ආරාධනා කරනවා තිලකරාජ් මන්ත්‍රීතුමා වේලුකුමාර් මන්ත්‍රීතුමා ඇතුළු ඔබතුමන්ලගේ ඒ කණ්ඩායමටත් අපේ අමාත්‍යාංශයට එන්න ඕනම වෙලාවක අපේ දොර විවෘතයි ගරු එමතුමත් අපිත් ඕනම සාකච්ඡාවක් වෙනුවෙන් අපි සමන් දෙනවා අපි මේ කණ්ඩායමක් හැටියට මේ තීන්දුව ගමු දේශපාලන පක්ෂ දෙකක් වෙන්න පුළුවන් දේශපාලන මත දෙකක් වෙන්න පුළුවන් නමුත් අපි පිළිගන්නවා විශේෂයෙන් මේ කම්කරුවන්ගේ ගැටලුව වෙනින් ස්ථිරසාර තීන්දුවක් ලබා දීම අපේ අරමුණ ඒ අරමුණ අපිට සාක්ෂාත් කරගන්න ඔබතුමන් වහන්සේලාගේ සහයෝගය බලාපොරොත්තු වෙනවා
පාර්ලිමේන්තුවේ හෙට පෙරවරු 10:30ට යළි රැස්වේ